તારીખ 20/8/1991 શ્રી દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશમાં પૂજ્ય શ્રી નિહાલચંદ્રજી સોગાનીજીના પત્રાંક 42 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સવન પ્રવચન નંબર 42.
આપકા પત્ર આજ મિલા. પરમ ઉપકારી શ્રી ગુરુદેવ સુખ શાંતિ મેં હે, વો ઉનકે અમૃતમય ધોધમાર વાણી કા આપ લોગ અપૂર્વ લાભ લે રહે હૈ જાનકર સહજ પ્રસન્નતા હોય. આપકા રાજકોટ વાલા પત્ર યથા સમય મિલ ચુકા થા, બહુત ઉત્સાહ ભરા થા, પરંતુ મેરા પણ એસા કહા કે પૂજ્ય ગુરુદેવ કી વાણી કા વારંવાર લાભ હોવે. કલકત્તા રહેતા હોય ને, વારંવાર લાભ લેવાનું ક્યાંથી બને? લોકોને એવું કહેતી આપકે પત્રો મેં મેરે ગુણવાને કે લીધે જી મુખ્યતયા તીવ્ર અનુરોધ રહેતા હૈ. આને કે યોગ્યતા નહીં હોતી તો ક્યાં જવાબ દો? મુખ્યપણે તો તમે સંગ લાવવા માટે દરેક પત્રની અંદર વાત લખો છો, પણ મારી યોગ્યતા ત્યાં પહોંચવાની નથી. શું તમને લખું? સોનગઢ આને કા લક્ષ્ય રખકર બંબઈ તક આના હુઆ, પરંતુ મહારાષ્ટ્ર કે વિહાર સે લોટને કી તિથિ મેં અકસ્માત બાર બાર ફેર પડા. ફેરથી વધારે વાર વિહારના પ્રોગ્રામ ફેર પડ્યો, અથવા વાપસ બંબઈ થઈ લોટ ના પડા. ક્યાંથી પછી કલકત્તા જવાનું? આપકા લિખના કે દલીલ કરી છે, સંસારિક વિકલ્પ પણ થાય છે અને કાર્ય પણ થાય છે, પરંતુ નિવૃત્તિ ઈચ્છનાર ને માત્ર સંગર્ષમાં વાત હોય. તમારે બારમાં વેપારમાં વિકલ્પ થાય છે ત્યારે તો કાર્ય થાય છે, તો તમને નિવૃત્તિ ની જો ભાવના હોય તો તમારું તો સંગર્ષમાં જ વાસ થવો જોઈએ ને રહેવો જોઈએ. એ વિકલ્પ પ્રમાણે કેમ કાર્ય થતું? અને ધંધામાં વિકલ્પ પ્રમાણે કાર્ય થાય છે, મુંબઈ આવવાનો વિકલ્પ થાય તો મુંબઈ આવો છો, પછી કલકત્તા જવાનો વિકલ્પ થાય તો કલકત્તા જ આવો છો, તો તમને નિવૃત્તિની ભાવના હોય તો તમારે તો સંગઠનમાં વાસ થવો જોઈએ. દલીલ કરી છે આદિ ઇસકા ક્યાં અપેક્ષિત જવાબ દઉં? એવી તમારી અપેક્ષાનો હું શું જવાબ આપું? એમ કે ત્યાં તો હવે પોતાની અંદર અંતર પરિણતિની વાત કરે છે. ત્યાં તો પૂજ્ય ગુરુદેવ ને આત્મગઢ મેં વાસ કરાકર પ્રસાદ છકાયા હે. ગુરુદેવે તો મને આત્મગઢમાં વાસ કરાવી અને સુખનો પ્રસાદ ચખવાય ચખાડ્યો છે. આત્મગઢમાં મારો વાસ થયો છે અને સુખનો સ્વાદ આવે છે. તો ક્ષણિક વિકલ્પ સહજ વિસ્મરણ હોતે રહેતા, એટલે સંગઠ નો વિકલ્પ આવે તો પણ પાછો વિસ્મૃત થઈ જાય છે. એવા આત્મગઢમાં વાસ કરાયો છે, પ્રસાદ ચખાડ્યો છે, ગુરુદેવે કૃપા કરીને પ્રસાદ આપ્યો છે, આત્મગઢમાં બેસે અને ખાવ છું બેઠક. આમ તો જ્ઞાનીની દશાની મુખ્ય વાત જ એ છે કે એમને જે અંતર સુખનો સ્વાદ આવે છે એ સુખાસ્વાદને લઈને જે પૂર્વના ઉદયમાન કર્મો છે શુભ ને અશુભ બંને પ્રકારના, એના પ્રત્યે એને ઉપેક્ષા થઈ જાય. ઉપેક્ષા થવાનું મુખ્ય કારણ આ છે. અંદરમાં જે સુખનો સ્વાદ આવે છે એને લઈને બહારના જે કઈ ઉદય છે એના પ્રત્યે ઉદાસીન થઈ જાય છે. અહીંથી સ્વાદ આવે છે, અહીંયાથી સ્વાદ લીધા કરો, બહારમાં ફેરફાર કરવાને શુભાશુભના ઉદયમાં ફેરફાર કરવાનું તો શક્ય નથી. ભલે જે ઉદય હોય તે આવ્યા કરે, પૂર્વે જે અજ્ઞાન ભાવે બાંધેલા કર્મ છે ઉદય તો આવવાના છે, ભલે આવ્યા કરે, પોતે ઉદાસીન થઈ જાય છે. ઉદાસીન થવામાં મુખ્ય કારણ અંદર માં સુખ નો સ્વાદ આવે છે, આ મુખ્ય વાત છે. એમ કે તમે લખો છો સોનગઢ આવો, પણ બહારમાં એ પરિસ્થિતિ જયારે દેખાતી નથી, વિકલ્પ આવે તો પણ વિકલ્પ અનુસાર પરિસ્થિતિ બને એવું દેખાતું નથી, ત્યારે ઉદાસીન થઈને એનું વિસ્મરણ કરી નાખે. કહેતા હું પણ વિકલ્પને કહે છે, આત્મા પોતાના વિકલ્પને કહે છે. કહેતા હું કે એ વિકલ્પાંશ તેરે સંગ અનાદિશે દુઃખ અનુભવ કરતા આયા હું, હક તો પીછા છોડ. એક પછી એક પછી એક પછી વિકલ્પ પાછા લાગ્યા છે, અનાદિથી આ વિકલ્પથી દુઃખ અનુભવ કરતો આવ્યો છું, હવે તારો સંગ મારે કરવો નથી, હવે તું મારો પીછો છોડ, મહેરબાની કરે છે, હું તારા સંગમાં સંગને ઈચ્છતો નથી. યદિ કુછ કાળ રહેના ચાહતા હૈ તો સર્વસ્વ દેને વાલે પરમ ઉપકાર શ્રી ગુરુદેવ કી ભક્તિ સેવા ઓર ગુણાનુવાદ મેં હી ઉનકે નિકટ હી વર્ત. કેવી ભક્તિ કરી છે! અને એ વિકલ્પ તારે કદાચ રહેવું હોય, થોડો કાળ જીવતા રહેવું હોય, તો પછી મારું સર્વસ્વ જેને આપ્યું છે, જો આત્મા આપ્યો એટલે શું આપ્યું? સર્વસ્વ આપ્યું. આત્મસિદ્ધિમાં એક ગાયું ને, આવશે એ બધી ગાથાઓ હવે આવશે. જેને આત્મા આપ્યો, આત્મા વર્તું ચરણ આજે, મારો આત્મા જેને આપ્યો એના ચરણ આજે વર્તું, એવી જ ભક્તિ આવે ઉપકારી ગુરુ પ્રત્યે. એવી ભક્તિ આવે,
એ તો પ્રભુએ આપ્યો,
એ તો પ્રભુએ
આપ્યો.
પદ છે તે મર્યાદિત શબ્દો આવે, અહીં તો લખાણ છે ને, એટલે એમ કહે છે કે સર્વસ્વના દેવા વાળા પરમ ઉપકારી શ્રી ગુરુદેવ, મારું સર્વસ્વ એમણે મને આપ્યું છે. તો એ વિકલ્પ તારે રહેવું હોય તો એની ભક્તિ સેવા અને ગુણાનું વાત કર, તારે જીવવું હોય તો આટલું કામ કર, તો હજી હું તારા ઉપર દયા રાખીશ થોડી, નહીં તો પછી હવે હું કઈ સહન નહીં કરું આ બધી વાતો. એમ કે સ્વછંદ હોય એને ભક્તિ ના આવા પ્રકાર ના આવે, એવો ભક્તિ નો પ્રકાર આવ્યો.
શબ્દ નો કોઈ લખી દેતા
શ્રી ગુરુદેવ કી ભક્તિ સેવા ગુણાનુવાદ મેં હી ઉનકે નિકટ હી વર્ત. ઈક્ષ ક્ષેત્ર મેં તો અધિક દુઃખદાયી હૈ, આયા તો જે તું ઉત્પન્ન થશે ને એમાં તો ઘણું દુઃખ છે, મારા કોઈ સહન ન થાય એટલું બધું દુઃખ છે, અધિક દુઃખદાયી હૈ. ચૂંકિ ગુરુદેવને ઇસકી ઉપેક્ષા કરા કર ઇસસે વિમુખ કરવા દિયા, તથા યહ ભી લંબા કર સાથ નહીં દેતા. કારણ કે ગુરુદેવે એ વિકલ્પ ની ઉપેક્ષા કરાવી દીધી, બધું જે મને મૂક્યું છે ગુરુદેવે કરેલું છે, એમ કેવું છે પોતાના પુરુષાર્થ ગુરુદેવે કરાવ્યું, ગુરુદેવે વિકલ્પ ની ઉપેક્ષા કરાવીને વિકલ્પ થી મને વિમુખ કરાવી નાખ્યો છે. હવે એ પણ વિકલ્પો લંબાતા નથી, વિમુખતા થઈ ગઈ છે એટલે વિકલ્પો હવે લંબાતા નથી, થાય છે છૂટી જાય છે. અમૃતમય ધોધમાર વાણી, આ ગુરુદેવની વાણીનું વિશેષણ વાપરું છે, એમાંથી અમૃતનો ધોધ વરસે છે, છાતા નથી પડતા પણ અમૃતનો ધોધ પડે છે. વાણી તો જરા એવી પ્રભાવશાળી વાણી હતી ને, એટલે ધોધ શબ્દનો સિંહનાદ ધોધ એવા બધા શબ્દો સિંહ ગર્જના, સિંહનાદ સિંહ ગર્જના ધોધ અમૃત નો ધોધ એવા બધા વિશેષણો લીધા. જૈસો શિવ ખેત બસે તૈસો બ્રહ્મ યહાં બસે યહાં વહાં ફેર નહીં દેખીએ વિચાર કે બનાસુદાસનું પદ છે. શિવ ખેત એટલે સિદ્ધાલય. જેવા સિદ્ધાલયની અંદર બ્રહ્માત્મા શુદ્ધાત્મા સિદ્ધાત્મા બસે છે, તેવો જ અહીંયા મારા અંતરમાં એવો જ બ્રહ્મ પરિપૂર્ણ બ્રહ્મ મારા અંતરમાં એવો વસે છે. અહીંયા વહાં ફેર નહીં, કોઈ ત્યાં ને અહીંયા કાંઈ ફેર નથી. સિદ્ધ પદમાં ને મારામાં કોઈ ફેર નથી. દેખીએ વિચાર કે જરાક વિચાર કરીને જોવો, જેવા સિદ્ધાલયમાં સિદ્ધ છે એવો મારો અંદરમાં સિદ્ધની મૂર્તિ છે. અખંડ સિદ્ધની મૂર્તિ બિરાજમાન છે. દેહાકાર મેરે પ્રતિ આપકા અનુરાગ જ્ઞાન મેં હૈ. કેમકે તમે સંગઢ વારંવાર ગુરુદેવનો લાભ લેવા માટે બોલાવો છો, તો મારા ઉપરનો જે તમારો અનુરાગ છે એ મારા સમજણમાં છે. પૂજ્ય ગુરુદેવ કહેતે હૈ કે તું સ્વયં અક્રિય ચૈતન્ય જીમ હો, ઇસ અગાધ સાગર કા સહેજ અનુભવ અનુરાગ કરો. તમે મારો અનુરાગ કરો છો, પણ ગુરુદેવ તો એમ કહે છે કે ભાઈ તું સ્વયં અક્રિય ચૈતન્ય જીમ છો, એનો અનુરાગ કરને. અનુરાગ કરવો હોય તો તારા સ્વરૂપ નો કર, અક્રિય ચૈતન્ય જીમ નો કર. પરાશ્રિત અનુરાગ તો એકાંત હે દુઃખ હૈ. ભલે પરાશ્રિત અનુરાગ થાય, પરમાત્મા પ્રત્યે થાય, ગુરુ પ્રત્યે થાય, પણ એ તો એકાંતે દુઃખ છે. કથન છે, દુઃખ નથી, એકાંતે દુઃખ છે. એમ કે પરાશ્રિત અનુરાગ તો એકાંતે દુઃખ હૈ. સુખાભાસી હોકર ઇસકે રસ કો લંબાના ઉચિત નહીં, તો પછી એમાં થોડુંક સુખ છે, કાંઈક એમાં સાટા છે, કાંઈક મંદ કસાઈની શાંતિ છે. એવા સુખાભાસી થઈને એ રસને લંબાવા જેવો નથી. શુભ પરિણામના રસને લંબાવા જેવો નથી, વિકલ્પ રસને લંબાવા જેવો નથી. જો એવી વાત પોતાના અભિપ્રાયમાં છે, એ વાત બહાર મૂકે છે. શુભ રાત તો પોતાને થાય છે, પણ સુખાભાસી થઈને એને લંબાવવાનો રસ નથી. જાણમાં પણ થોડીક ઠીક છે, શાંતિ છે. આ અશુભ કરતા તો શુભ સારો છે, એને કંઈક કરતા જઈએ, એને રાખીએ, એને વધારીએ. ઉસકો લંબાના ઉચિત નહીં, એના રસને પાછો. સુખાભાસી હોકર ઇસકે રસકો લંબાના ઉચિત નહીં, શુભનો રસ પણ લંબાવા જેવો. વિભાવ રસ છે ને, અપને તો એકાંત સહજ જ્ઞાન સુખ છે, જ્ઞાન ઓર સુખ છે લબાલબ, થસા થસ ચૈતન્ય ધીમ કર ધીમ બન કર જમે રહો. બસ આપણે તો આ નક્કી કર્યું છે કે એકાંત સહજ જ્ઞાન અને સુખથી ભરચક ભરેલો, ઠસા ઠસ ભરેલો જે ચૈતન્ય ધીમ આત્મા છે, એકાંતે આવો છે, એમાં ધીમ થઈને જામી જાવ. ચૈતન્ય ધીમમાં જામી જાવ. આપણે તો આ એક મુખ્ય કર્યું છે. કોઈ શુભ ભાવના રસને લંબાવવાની વાત બહુ સારી પરિણતિ. એકલા પડી ગયા કલકત્તામાં, સત્સંગથી એકલા પડી ગયા, પણ પુરુષાર્થ ઘણો ઉપાડ્યો. આપણે તો અંદરમાં પરિપૂર્ણ જ્ઞાન ને સુખથી ભરેલો છે, એમાં ચૈતન્ય ધીમ થઈ જાવ ને, આપણે એમાં બેસી જાવ ને, એમાં જામીને રહી જાવ ને. કાંઈ બહારમાં મેળ ખાય એવું આપણે નથી જોઈ લીધું. અમે ન તો ગુરુદેવનો સંગ મળે છે, ન તો બહારનો સંગ છે, કાંઈ રૂચે છે. વિકલ્પ નિર્વિકલ્પ જૈસી ભી અવસ્થા હોવે અનુદો, અવસ્થા જે થાય એની ઉપેક્ષા છે. આનો અર્થ શું થાય છે? વિકલ્પ વ નિર્વિકલ્પ જૈસી ભી અવસ્થા હોવે મને તો, જે અવસ્થા થવાની હોય છે ભલે થયા કરે, મારે એની સામે કઈ અપેક્ષા રાખતી નથી. આવો વિકલ્પ થાય તો ઠીક, આવો વિકલ્પ થાય તો ઠીક, આમ વિકલ્પ કરું તો ઠીક, એ જાતે નિર્વિકલ્પ ની પણ અપેક્ષા નથી રાખી દો. વિકલ્પ નિર્વિકલ્પ જેસી બી અવસ્થા હોવે અને દો. બંને અવસ્થા મારાથી બાહ્ય છે, હું તો ચૈતન્ય જીવ છું એમ કરીને અવસ્થા ઉપરથી વજન ઉઠાવીને શુદ્ધાત્મા ઉપર વજન લઈ જાય છે. તો એવો છે એમ કે અંદર ચૈતન્ય જીવમાં જમી જામી જવું એ નિર્વિકલ્પ અવસ્થા છે. નિર્વિકલ્પ અવસ્થામાં જામી જાઓ એમ નથી કહેતા, ચૈતન્ય સ્વરૂપમાં જામી જાવ એમ કે છે. જામી જાવ તો પર્યાયમાં થશે, તો પર્યાયની અપેક્ષા નથી. જામી જવાનું પર્યાયમાં થશે પણ પર્યાયની અપેક્ષા નથી. અપેક્ષા છે એ ત્રિકાળી. આ જરા વિશે સૂક્ષ્મ નહીતર સ્થૂળ વિચારથી એમ લાગે કે એક બાજુથી સ્વરૂપનો આશ્રય કરવાનું જોર દે છે, બીજી બાજુ અવસ્થાનો નિષેધ કરે છે. આશ્રય કરવો તો અવસ્થા છે ને, પછી જોર એનું આવે છે આશ્રય કરવાનો, અને પાછા એનો નિષેધ કરે છે. આ તો વિરુદ્ધ નથી પરસ્પર કે નહીં, વિરુદ્ધ નથી, અવિરુદ્ધ છે. કેવી રીતે અવિરુદ્ધ છે કે ત્રિકાળી ઉપર જોર જાય છે. જોર ભલે અવસ્થા કરે છે પણ અવસ્થાની ઉપેક્ષા કરીને ત્રિકાળી ઉપર જોર જાય છે. ક્ષણિકની ઉપેક્ષા કરીને આ અવિરુદ્ધ પણ અને ત્રિકાળી ઉપર જોર જવું એ અવસ્થામાં બે વાત વિરોધ દેખાય છતાં વિરોધ નહીં. આ અલૌકિક કે કરતા કર્મ ક્રિયા ભેદ નહીં ભાસતું હોય. આ બનતા સુધી દૌલત રામજી નો કોઈ પદ છે, કરતા કર્મ ક્રિયા ભેદ નહીં ભાસતું હોય, અકર્તૃત્વ શક્તિ અખંડ રીતિ ધરે હે. ન્યાયી કે ગવેષી હોય જ્ઞાન માહી લખી લીધે, યાહી કી લખની યા અનંત સુખ ભરે. બહુ સારું પદ છે. આ પદ એમણે આગળ પણ બીજી એક બે વાર દોહરાવ્યું છે. આત્મ સ્વરૂપમાં તો કર્તા કર્મ ક્રિયા વગેરે ત્રણ કારક લીધા પણ છ કારક લઈ લીધા, એવી શક્તિઓ હોવા છતાં એનો ભેદ મને ભાસતો નથી. આત્મામાં કર્તા શક્તિ છે, કર્મ શક્તિ છે, ક્રિયા શક્તિ છે, આવો કોઈ મને ભેદ ભાસતો નથી. છે ખરી પણ ભેદ એનો ભાસતો નથી. વળી કહે છે કે અકર્તૃત્વ શક્તિ પણ છે, કર્તા શક્તિ પણ છે અને અકર્તૃત્વ શક્તિ પણ છે. એ અકર્તૃત્વ શક્તિ તો અખંડ રીતિ એની અખંડ રીતિ છે એ ધારણ કરી રહી છે. એટલે અકર્તાપણાની મુખ્યતા છે. જો બે વાત લીધી, કર્તાપણારૂપ પણ શક્તિ છે અને અકર્તાપણારૂપ શક્તિ છે. બંને વિરોધી શક્તિ હોવા છતાં પણ વજન અકર્તા શક્તિ ઉપર છે, કરતા શક્તિ ઉપર નથી. એટલે એની પ્રશંસા કરે. અકર્તૃત્વ શક્તિ અખંડ રીતે ધરે, અખંડ રીત છે એ અકર્તૃત્વ શક્તિની છે. એના ઉપર મારું વજન છે, કરતા કર્મ ક્રિયાના ભેદ ઉપર મારું વજન નથી. એમ નિત્ય અને અનિત્ય બંને છે, છતાં વજન શેના ઉપર છે? નિત્ય ઉપર. સામાન્ય ને વિશેષ બંને જ્ઞાનમાં છે. પદાર્થનું વજન શેના ઉપર જાય છે? સામાન્ય ઉપર જાય છે. કહેવાનો મતલબ શું છે? કઈ રીતે પરમાર્થ સધાય છે એ વિચારવા જેવું છે. જે અકર્તૃત્વ શક્તિ અખંડ રીતે ધારણ કરી રહી છે તેની અંતર ગવેષણા કરીને જ્ઞાનમાં તેનું લક્ષ્ય કરી લેવા જેવું છે. જ્ઞાની કે ગવેષી હોય જ્ઞાનમાં અહીં લખી લીધે, જેને એ અકર્તૃત્વ શક્તિની ગવેષણા કરીને જ્ઞાનમાં તેનું લક્ષ્ય કરી લેવા જેવું છે, કે જેનું લક્ષ્ય થતા યાહીથી લખની એ લક્ષ થઈ ગયું. લખની એટલે લક્ષ જેને થઈ ગયું, અનંત સુખ મળે. જે લક્ષની અંદર અનંત સુખ એના ગર્ભમાં પડેલું છે. આ પણ એક બહુડી વાત કરી છે કે ત્રિકાળ અકર્તૃત્વ સ્વરૂપ આત્માનું લક્ષ્ય થાય. ધ્રુવ કુટસ્થ એનું કર્તૃત્વ કયો કે ધ્રુવ કયો કે કુટસ્થ કયો, અપરિણામી એ એકના લક્ષ્યમાં અનંત સુખ ભરેલું છે. જેને આ લક્ષ્ય થાય એ લક્ષ્યના ગર્ભમાં આનંદ સુખ ભરેલું છે, એને અનંત સુખ ઉત્પન્ન થવાનું છે. આવું કહ્યું છે યાહીથી લખને યા અનંત સુખ ભરે ને એમાંથી અનંત સુખ પ્રગટ થઈ જશે. લક્ષ તો પ્રથમ જ થાય છે, મોક્ષ માર્ગ ના પ્રારંભ પહેલા લક્ષ થઈ જાય છે, નિર્ણય નકામમાં થાય છે. તો એ લક્ષ ની અંદર લક્ષના ગર્ભમાં આનંદ સુખ પીડ્યો છે એમ દિવસ. બહુ મોટી વાત છે, લક્ષ થવું એ બહુ મોટી વાત છે. એનું શાસ્ત્ર કયા છે? સરવાળો માર્યો છે, તમામ શાસ્ત્રોનો સરવાળો મારી દીધો છે કે લક્ષ કરવા માટે આ વાત છે. એક વાર પણ તું લક્ષ કરી લે, ગમે તેમ કરીને પણ તું લક્ષ કરી લે. લક્ષ કરવો કયો કે નિર્ણય કરવો કયો? પુરુષાર્થ તો પછી ઉપડવાનો છે. આત્માભિમુખ પુરુષાર્થ નો તબક્કો તો ત્યાર પછી શરૂ થાય. એનો અર્થ એ થયો કે નિર્ણય કરવો કે લક્ષ્ય કરવો એમાં કોઈ પુરુષાર્થ ની એટલી મોટી આવશ્યકતા નથી. એ માણસ એમ કે ને કે જેમ કઈ આપણે ચીજ જોતી હોય તો એની સામે ખર્ચ કરવો પડે, પૈસા દીધા વગર કઈ માલ મળતો નથી. એમ શુક્ર ધ્યાન નો પુરુષાર્થ કરે ત્યારે કેવું જ્ઞાન મળે. મુનિરાજ પણ શુક્લ ધ્યાન નો પુરુષાર્થ કરે ત્યારે કેવું જ્ઞાન આવે, નહીં તો છઠ્ઠા સાતમા માયુ શુક્રુ થઈને દેવલોક માં જાત થાય. સમ્યક દ્રષ્ટિ પણ મુનિપદ નો પુરુષાર્થ કરે ત્યારે મને દિશા આવે. અને સમ્યક સન્મુખ જીવ પણ કોઈ અપૂર્વ પુરુષાર્થ કરે ત્યારે નિર્વિતક દશા આવે, એમને કઈ નિર્વિતક દશા નથી આવતી. લક્ષમાં એટલી જરૂર નથી. આ એક બહુ આશાસ્પદ પરિસ્થિતિ છે કોઈ પણ જીવ માટે. નહીતર એમ વિચાર કરે કે ભાઈ મૂડીવાળા વેપાર કરે ને ઘણું કમાય, ખરી વાત છે, પણ હું તો મૂડી વગર નો નમૂડ્યો માણસ છું, કરવું શું? એને એમ કે છે નિર્ણય કરવામાં પુરુષાર્થ ની મૂડી ખર્ચ નથી કરવી પડતી. હું જેમ બીજા નિર્ણય કરે છો એમ અહીંયા નિર્ણયની પદ્ધતિ થોડીક વિશિષ્ટ પ્રકારની છે, પણ નિર્ણય સહેજે થાય એવું છે. અંતર વિચારમાં અંતર્મુખી ચિત્તની વિચારધારામાં નિર્ણય સહેજ માત્રમાં થાય છે, એમાં કોઈ એટલા મોટા પુરુષાર્થની આવશ્યકતા નથી. જેટલો પુરુષાર્થ નિર્વિકલ્પ દશા માટે સમ્યક દર્શન માટે જોઈએ એવા પુરુષાર્થને કોઈ એની અંદર અપેક્ષા નથી, હોતો પણ નથી, અને નિર્ણય થઈ જાય છે. કે જેના ગર્ભમાં આનંદ સુખ ભરેલો છે લાભ કેવડો મોટો. નિર્ણય થતા નિર્ણય બળ જરૂર ઉપજે છે. નિર્ણય થવાથી નિર્ણય બળ જરૂર ઉપજે છે, એને ગુરુજી જ્ઞાન બળ કહેતા હતા. એ જ્ઞાન બળ છે, અને એ જ્ઞાન બળ દ્વારા દર્શન મંદ થઈને, અત્યંત મંદ થઈને ઉક્ષમી જાય છે અને સમીર દર્શન પ્રગટ થાય. પણ ત્યાં જ્ઞાન અને બળ એટલે પુરુષાર્થ બે સાથે છે દ્રષ્ટિને પ્રગટ કરવા. નિર્ણય થતા એટલી મૂડી ઉભી થઈ, પણ નિર્ણય પહેલા એટલી મૂડી નથી હોતી, છતાં નિર્ણય થાય છે. જે સંગી પંચેન્દ્રિયનું જે સ્થિતિ છે એ સ્થિતિમાં એને નિર્ણય થાય છે, ને એ તો આપણે બધાને છે. નિર્ણય થવો એ સહજ માત્ર માં છે, એમાંનો મતલબ આ છે. જેમાં પુરુષાર્થનો ખર્ચ કરવાની જરૂર નથી, એટલો નિર્ણય થવાની અંદર, લક્ષ્ય કરવાની અંદર આટલી સગવડ અને આટલી સુવિધા છે. પછી તો એને ખબર પડી કે અનંત ગુણની ધાન હું પોતે છું, અનંત ગુણની સંપત્તિ મારામાં ભરી છે, આખે આખો સિદ્ધ પદ હાજરા હજુર અનંત પ્રત્યક્ષ બિરાજમાન છે. કેટલું અનંત પ્રત્યક્ષ બિરાજમાન છે. પછી લક્ષ થાય તો બહુ બીજી જાતનું આવે છે, પણ નિર્ણય કરવામાં એવો કોઈ પુરુષાર્થ જરૂર નથી, પણ તે સહજ માત્રમાં નિર્ણય થઈ જાય છે. અંતર વિચારની ધારા જોઈએ. પછી લક્ષ થાય એટલે બહુ બીજી જાતનું આવે છે, પણ નિર્ણય કરવામાં એવો કોઈ પુરુષાર્થ જરૂર નથી, પણ તે સહજ માત્રમાં નિર્ણય થઈ જાય છે. અંતર વિચારને ધારા જોઈએ. એ તો જેનો ગયો એનો અનંતકાળ ગયો છે, ભલે અનંતકાળ ગયો, હવે વર્તમાન જાગ્યો એની વાત છે ને. ગયો એને કોણ અંભારે, ગઈ તિથિ તો જ્યોતિષે જોતા નથી એમ કે છે ગુજરાતી અમારે કીધું. ગઈ તિથિ તો બ્રાહ્મણ પણ જોતા નથી, હવે આવતી જોવે છે કે હવે શું થવાનું. તો અનંતકાળ થી પોતે છે એટલે જેને ગયો એને અનંતકાળ જ ગયો છે, બની ગયો. અત્યારે લક્ષ થઈ શકે એવું લખની આ અનંત સુખરે, કેવું મોટી આશાસ્પદ વાત છે. જેનું લક્ષ્ય કરતા એ લખનીમાં આનંદ સુખ ભરેલું છે એમ કે ગર્ભમાં છે, પ્રગટ નહીં થઈ થશે. આવી ગયું એના ગર્ભમાં આનંદ સુખ, આવી ગયું નાસે પાસ થવાનું કારણ નથી એમ કે છે. ભાઈ આવું લક્ષ્ય તો સહેજે સહેજે થાય એમ છે. પુરુષાર્થ નો ખર્ચો કર્યા વગર થાય એવું છે. કોઈ જગ્યાએ કઈ દીધા વગર માલ મળે નહીં, આ વગર દીધે માલ મળે છે. કેટલો મોક્ષ માર્ગ સુંદર છે એમ આપણે લઈએ છીએ. પાત્રતા માટે કોઈ શરત નહીં, પાત્રતા માટે કોઈ શરત નહીં. સમ્યક દર્શન થવા માટે સમ્યક સન્મુખ ને નિર્ણયની જરૂર ખરી, પણ પાત્રતા માટે કોઈ શરત એટલે એને તૈયારી શબ્દ જે ગુરુદેવ વાપરે છે એટલા માટે વાપરે. જીવ પોતે તૈયાર થાય કે બસ હવે મારે મારું હિત કરી લેવું છે, મારે મારા જીવનમાં મારું આત્મહિત કરવું, આ એક જ મુખ્ય વાત છે. બસ એટલો પોતે તૈયાર થાય એને તૈયારી જો એને પાત્રતા કહો. બસ એક આત્મા સિવાય બીજું કઈ જોઈ તો વાહ છેડને છેડાને કે વિકલ્પ જાણ કો રૂંબાને છે ક્યાં લાભ? મારા લખે છે ને વિકલ્પ જાણ ને રૂંબાવાથી શું લાભ? વિકલ્પ આવે પણ કઈ ક્રિયા થઈ જાય એવું કઈ જરૂરી નથી કે વિકલ્પ ઉઠાય એ બધું વિકલ્પ પ્રમાણે જ બની જાય એવું કોઈ જરૂરી પણ નથી, એવી વસ્તુનું સ્વરૂપ પણ નથી. જૈસા યુગ હૈ હો જાયગા, ત્યાં આવવાનો યુગ હશે તો સહેજે એવું બનશે, નહીં આવવાનો યુગ હોય તો સહેજે એવું બનશે. હજી છેલ્લા વર્ષોમાં તો દર વર્ષે આવ્યા છે, તો આમને તો જે પહેલેથી આગ્રહ હતો એ આગ્રહ ચાલુ જ રાખ્યો છે. ચિંતા તો ઓછી અચ્છી હૈ, ચિંતા તો કોઈની પણ જેટલી ઓછી થાય એ જ આત્માને અનુકૂળ છે. પોતાના આત્મહિતમાં તો ચિંતા જેટલી આત્માને અનુકૂળ છે, પોતાના આત્મહિતમાં તો ચિંતા જેટલી ઓછી થાય તે જ અનુકૂળ છે. જેટલી ચિંતા વધારે થાય એટલો આત્મહિતમાં પ્રતિકૂળ છે. એટલે આ એક ક્રમબદ્ધનો ન્યાય આ દ્રષ્ટિએ ઘણો ઉપકારી થાય. જે થવાનું હશે એ થશે, મારે કોઈ ચિંતા કરવી નથી. બસ જે થવાનું હશે એ થશે, મારે કોઈ ચિંતા લાગી જવા માંગુ. બસ આ નિર્ણય ઉપર જ્યાં આત્મારથી આવે એટલે એને આત્માર્થ સાધ્ય થવામાં નડતર બધા ફટી જાય છે. પરંતુ સદૈવ કી ટેવ અનુસાર પ્રોગ્રામ અકસ્માત હી બનતા હૈ અથવા સમય લીખને કે અયોગ્ય હું. શું થતું કે અમને કઈક અવકાશ મળે તરત નિર્ણય કરી નાખે, ચાલો ફોન કરે પહેલેથી આટલું આમ કરશું આટલું આમ કરશું આટલું આમ કરશું પછી જશું. જયારે પણ એમ યોગ લાગે કે હવે અત્યારે વાત નીકળી જવામાં ખાસ કઈ વિચારવા જેવું નથી, ઓચિંતો પ્રોગ્રામ બનાવી નાખતા હતા. અમારા પત્ર વ્યવહાર હતો પણ કોઈ દિવસ આવ્યા પહેલા લખ્યું નથી, આવ્યા પછી ખબર પડે કે આવ્યા છે. અગાઉથી ખ્યાલ ન આવે કે આવ્યા. ભાવનગર એરપોર્ટ ઉપર ઉતર્યા હોય ટેક્સી કરીને સોનગઢ ગયા જતા, ત્યાં જઈને પૂછે ભાઈ ક્યાં છે, પણ અહીંથી તો સીધા ઓછે ને તા આવ્યા હોય નીકળી જાય. શું દિવસ ખબર નથી, ત્યાં જઈને પૂછ ખબર મળે તો ત્યાં જાઉં પૂછો ક્યારે આવ્યા ક્યાંથી આવો છો પછી એમ કે મામલે એવી લાઈન કે નહીં. અને દર વખતે સીધો સમિતિમાં આવ્યા છે નીકળતા, આ લોકો પછી ઘરે સામાન લઈ આવતા એ વગર સમાચારે આવે પછીતા આવે અને સીધા સમિતિમાં સામાન મૂકી વ્યાખ્યાનમાં જાય. વ્યાખ્યાનમાં એમને જોવો એટલે ખબર પડી જાય અરે આ તો આવી ગયા છે, સીધા બહાર નીકળતા પકડે ક્યારે એમાં સામાન ક્યાં છે, સામાન તો સમિતિમાં જ હોય ને. આનો ઘરે એ પેલા એ ઘરે પહોંચે એ પેલા તો સામાન ઘરે પહોંચી ગયો રે ઉપર લઈ આવે.
એરપોર્ટ
એ દિવસે તો હું એરોડ્રોમ રોડ ઉપર હતો, પટેલ પાર્ક માં એરોડ્રોમ રોડ ઉપર ના નીચે રહેતો પત્ર વ્યવહાર કરવો પડે ને, તમે ત્યાં છો કે નહીં, આમ છે કઈ નહીં, એ જાતના પત્ર વ્યવહાર માં કોઈ દિવસ ઉતર્યા જ નથી. પોતાની રીતે પ્રોગ્રામ બનાવી નથી. વિકલ્પ રસમે અનુભવ રસ કા અભાવ, જેને વિકલ્પમાં રસ આવે એને નિર્વિકલ્પ નો રસ ન હોય એમ કે છે. બહુ વિકલ્પ ચાલતા હોય એને જરાક વિચારવા જેવું લાગે છે. વિકલ્પ બહુ ક્યારે ચાલે એમાં રસ આવે ત્યારે, એનો અર્થ એ થાય છે નિર્વિકલ્પ અનુભવ ના રસ નો અભાવ વર્તે છે. એ રસ નથી જીવને, નિર્વિકલ્પ અનુભવ નો રસ નથી. નિર્વિકલ્પ અનુભવ રસ નો જેને રસ હોય, એ પ્રકારનો રસ નો જેને રસ હોય, એ વિકલ્પમાં એને થાક લાગે, આકુલતા નું દુઃખ બહુ લાગે, અને એ વિકલ્પ છૂટે એવો રસ્તો ગોતે, વિકલ્પ મટે એવો રસ્તો ગોતે. આ દુઃખદાયી પરિસ્થિતિ, આ પરિસ્થિતિ મને સહન નથી થતી એમ લાગે, એટલે અરસ ને અરુચિ થાય એને. પણ જેને વિકલ્પમાં રસ આવે એને વિકલ્પ લંબાઈ જાય, પરિસ્થિતિ એમ સૂચવે છે કે એને અનુભવ રસનો અભાવ. વિકલ્પ રસમે અનુભવ રસ કા અભાવ, એક કી ઓર ઝુક કર લંબાને સે, દૂસરે કા અભાવ હોતા હૈ. એક બાજુ ઝુકીને લંબાવાથી, એટલે ગમે એક બાજુ જો વિકલ્પ રસમાં ઝૂકે ને લંબે લંબાય તો નિર્વિકલ્પ નો અનુભવ થઈ, નિર્વિકલ્પ નો અભાવ રહીએ. નિર્વિકલ્પ બાજુ ઝૂકીને લંબાવે રસને, વિકલ્પ નો અભાવ થાય. બે પ્રતિપક્ષમાં ઉભા છે, વિકલ્પ ને નિર્વિકલ્પ પ્રતિપક્ષમાં ઉભા છે. એક બાજુ ઝૂકીને એટલે જોર કરીને, ઝૂકવાનો અર્થ થાય છે, એક બાજુ જોર કરીને લંબાવાથી પ્રતિપક્ષનો અભાવ થઈ જાય છે. ગુણો અનંત કે રસ સબે અનુભવ રસ કે માહી, યાતે અનુભવ સારીખો ઓર દૂસરો નહી. દીક્ષણજી નું પદ છે, નામ દર્પણ માટે મને નામ દર્પણ પદ પદ્યાત્મક છે પણ પદ બહુ સારા છે. અધ્યાત્મ રસ નો જ્ઞાન દર્પણ માં પદોમાં અધ્યાત્મ રસ નો, એટલે અધ્યાત્મ નો વિષય બહુ લાંબો ચોડો નથી, પણ ઘણા ભાવ આવ્યા છે એમને જ્ઞાન દર્પણ લખતી વખતે. અધ્યાત્મ રસ ના ઘણા ભાવ આવ્યા, નવાઈ લાગે એવી રીતે એક ને એક વાતને રસમાં ઘૂંટી છે, રસ્તી ઘૂંટી છે, નવાઈ લાગે એવો વિશેષ. એક જ સ્થિતિ, બે માંથી એક સ્થિતિ હોય, કા વિકલ્પ વાળે અને કા નિર્વિકલ્પ વાળે. વિકલ્પ તીવ્ર મંદ થાય ખરા, આછા પડે, અથવા ચંચળતા વધે તો એકદમ ગતિ વધી જાય, એમ મંદ પડે તીવ્ર થાય, પણ વિકલ્પ વાળી દશા હોય અને કા નિર્વિકલ્પ વાળી દશા હોય, ત્રીજી કોઈ દશા નથી મનવાળા જીવને, ત્રીજી કોઈ દશા નથી, કા સ્વવિકલ્પ દશા અને કા નિર્વિકલ્પ દશા. જો વિકલ્પ નો રસ આવે તો નિર્વિકલ્પ રસ નો અભાવ થાય, જો નિર્વિકલ્પ બાજુ જોર આવે તો વિકલ્પ નો અભાવ થઈ જાય, ત્રીજી સ્થિતિ. વળી એમ કહે છે કે જે નિર્વિકલ્પ અનુભવ રસ છે એમાં અનંત ગુણનો રસ છે, બધા જેટલા આત્માના ગુણ છે, રસ સબે જેટલા આત્માના ગુણ છે બધા ગુણનો રસ એની અંદર છે. એક નિર્વિકલ્પ અનુભવમાં અનંત ગુણનો રસ છે એમ કહેવું છે, અને એનો સ્વાદ આવે છે, અનુભવ આવે છે, પછી એની ગોળીઓ બનાવે, એક ગોળીમાં કેટલી ઔષધિ છે કે હજારો ઔષધિ એક ગોળીની અંદર છે, એમ એક અનુભવ નિર્વિકલ્પ અનુભવ ચોથા ગુણ સ્થાનના નિર્વિકલ્પ અનુભવમાં આત્માના અનંત ગુણનો રસાસ્વાદ છે. યાતે અનુભવ સારીખો ઓર દૂસરો નહીં, માટે અનુભવ જેવું કોઈ બીજું નથી, અનુભવને બરાબરી કરી શકે, એની તુલના કરી શકે, અરે એની ઉપમા આપી શકાય એવો કોઈ જગતમાં પદાર્થ નથી. બધા પદાર્થો ટૂંકા પડે છે ઉપમા માટે, આમ ઉપમા ઘણા પદાર્થને આત્મા માટે અપાય છે, સૂર્યની, સમુદ્રની, દર્પણની, અનેક જાતની ઉપમાઓ આપવામાં આવે છે, પણ એ બધા કોઈ એક પોઈન્ટને દર્શાવવા માટે, કોઈ આત્માના બરાબરીમાં કોઈ જગતનો પદાર્થ નથી. એટલે અનુભવ કરનારને અથવા આત્માનું દર્શન કરનારને પણ એટલી વાત કહેવાની, અંતે એટલી વાત કહેવી પડે છે કે આ અનુપમ છે, આ પદાર્થ છે એ અનુપમ. કોની ઉપમા આપવી, અમારે આની ઉપમા આપી શકાય એવું નથી. રાજુભાઈ આવતા તમને એક લેખ લખ્યો, સ્વતંબરના સામાયિકમાં લેખ લખતા હતા, એક લેખ મને વાંચવા આવ્યો, બહુ સારો લેખ મેં લખ્યો છે, વાંચો લખવાનો ઉઘાડ સારો છે, પછી એમાં લખ્યું હતું કે તું ભાઈ આ બાજુ આવેલા ને, કે આત્માનું જે સુખ છે એ ઇન્દ્રના સુખ કરતા આનંદ ગણો છે. આત્મા ખોટું લખ્યું છે કેમ, એમ ઇન્દ્ર નું સુખ છે એ આકુલતા વાળું છે, પગદળિત છે, આત્માનું સુખ છે એ ચૈતન્ય નું છે, એની સાથે એની ઉપમા આનંદ ગુણું કરીને એની સરખામણી કરી શકાય એવી કોઈ પરિસ્થિતિ નથી, એની સાથે એના સુખ ની સરખામણી ન થાય, એ તો દુઃખ છે, દુઃખ ની અરે સુખ ની સરખામણી થાય તો વિપરીત છે. વિશેષ મિલને પર અસંગતા કા ઉચ્ચ 42મા પત્ર ની અંદર વિકલ્પ અને નિર્વિકલ્પ ઉપર ઠીક વિષય ચાલી ગયો છે. ભલે પત્ર લખનારના વિકલ્પ લંબાય છે એ નિમિત્તે એ વાત કરે છે, પણ વિષય સારો લીધો. કોઈ પણ વિકલ્પ વિકલ્પ રસમાં આવીને લંબાવા જેવો નથી એમ છે. ચાહે તે પદાર્થ વિકલ્પનો વિષય હોય પણ વિકલ્પ રસ લંબાવા જેવો નથી. આત્મા સ્વરૂપે કરીને નિર્વિકલ્પ હોવાથી આત્માના લક્ષ્ય તો વિકલ્પ લંબાશે નહીં. જો આત્મા લક્ષમાં આવે તો લક્ષમાં આવેલો આત્મા નિર્વિકલ્પ સ્વરૂપ હોવાથી નિર્વિકલ્પ સ્વરૂપ ના લક્ષે તો વિકલ્પ શાંત થઈ જવાના, લંબાવાના નથી. નહીતર પડી એમ કે આત્માના વિકલ્પ કરવા કે ન કરવા, પણ આત્મા તો નિર્વિકલ્પ સ્વરૂપ છે, એના વિકલ્પ કરવાનો ક્યાં પ્રશ્ન ઉભો થાય છે? એના લક્ષ્ય તો વિકલ્પ હોય એ પણ શાંત થઈ જાય, એનો અંત આવી જાય. બાકી એ સિવાયના જગતના કોઈ પણ પદાર્થ હોય તો એના લક્ષ્ય વિકલ્પ લંબાવા જેવો, કેમ કે લંબાવામાં રસ છે, લંબાવામાં ચિકાશ છે અને રસ છે. ચિકાશ અને રસ હોય તો જ લંબાઈ નહીં તો લંબાઈ નિયમ. આ જે પદ લીધું છે 42 માં કરતા કર્મ, એ 44 માં પાછું ફરી લીધું છે, 9 મહિનામાં ફરી લીધું. હા, 44 માં પણ છે અને 46 માં પણ. બરાબર,
46 માં લીધી. પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો, જય હો.